તારીખ 28/4/1993 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 38.
દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય છે, દ્રવી પ્રધાનતાથી પણ ગુણની પરિભાષા આવે છે, ગુણ પ્રધાનતાથી પણ ગુણની પરિભાષા આવે છે, અને પર્યાય પ્રધાનતાથી પણ ગુણની પરિભાષા વ્યાખ્યા હોય છે. એ જે ત્રણ પ્રકારની વ્યાખ્યાઓ થાય છે એની પાછળ એ પ્રકારે જોવાનો દ્રષ્ટિકોણ સાચી કરવાનો ઉદ્દેશ ધારણ કરો. સારી પદ્ધતિમાં સમજણ કરવામાં એક મહત્વપૂર્ણ વસ્તુનું યથાર્થ જ્ઞાન કરવામાં આ દ્રષ્ટિકોણ હોય તો વેદવાસનાને લીધે જીવની સમજવાની ભેદ પ્રધાન કાર્ય પદ્ધતિ અને એ ભેદોને શાસ્ત્રની અંદર પણ ભેદો પ્રભુજો પ્રતિપાદન ઘણા ઘણા વિસ્તારથી અતિ વિસ્તારથી છે, તો પણ અભેદને ગ્રહણ કરાવવાનો અભેદને સમજાવવાનો આશય રહેલો છે, આશયે અભેદને સમજાવવો અને એ અભેદને સમજાવવા માટે વિશિષ્ટ અથવા તો ખાસ પ્રકારની સમજણ કરવાની પદ્ધતિ છે. ત્યાં જેવી શાસ્ત્ર મારા નથી એવો વિષય કે ગુણને ગુણ દ્રષ્ટિએ જો, ગુણને દ્રવ્ય દ્રષ્ટિએ જો, ગુણને પર્યાય દ્રષ્ટિએ જો, માવે દ્રવ્યની ગુણ દ્રષ્ટિએ જોવું, દ્રવ્યને ગુણની દ્રષ્ટિએ જોવું અને દ્રવ્યને પર્યાયની દ્રષ્ટિએ જોવું. એવી રીતે પર્યાયને દ્રવ્ય દ્રષ્ટિએ જોઈ, પર્યાયને ગુણ દ્રષ્ટિએ, ભાવ દ્રષ્ટિએ જોઈ અને પર્યાયને પર્યાય દ્રષ્ટિએ જોવું. આ પ્રકારના નવ ગુણ કહેલું છે, એનો પરમાર્થ પણ કહેવાય છે. એ આપણો જે મતલબ છે એ તો પરમાર્થના પારમાર્થિક લાભ માટે ને, તો હમણાં જે આપણે બે દિવસની ચર્ચા ચાલે છે આત્માની ઓળખાણ, આત્માનું ભાવભાષણ કરવાનું, એ જે ગતિનું એક પૂર્ણ મહત્વપૂર્ણ કારણ છે, તો ત્યાં લક્ષણ છે એ પ્રગટ કરી આવ્યા. પણ એ પર્યાયમાં વ્યક્ત પર્યાયમાં સ્વભાવ ખુલ્લો છે, ત્યાં જેને ગુણ દ્રષ્ટિથી સ્વભાવ દ્રષ્ટિથી જોવું જોઈએ જોવાની કાર્ય પદ્ધતિ અથવા પ્રગતિ પણ અપનાવવાનું, અથવા એને દ્રવ્ય દ્રષ્ટિથી પણ જોતા જોઈએ, એ લક્ષણને દ્રવ્ય દ્રષ્ટિથી જોતા જોઈએ. અને આચાર્ય મહારાજનો પણ ત્યાં એ હેતુ છે. ત્યાં પર્યાયમાં રહેલા લક્ષણને પર્યાય દ્રષ્ટિથી તે બતાવવા સાતાની તે ઈચ્છા નથી, શું એવો નથી, એ વિશે સ્પષ્ટ થાય છે. પ્રકરણ જ નથી, એ વિશે સ્પષ્ટ વધારે સ્પષ્ટ થાય છે. એનું આચાર્ય મહારાજનું પોતાનું નિવેદન છે. લક્ષ છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેમાંથી ભિન્ન પ્રસિદ્ધિ થાય છે. કેમ કે એ જે લક્ષ છે એ તો દ્રઢ સ્વભાવ છે. દ્રઢનું લક્ષ કરવાનું છે, સ્વભાવ છે દ્રઢનું અથવા સ્વભાવનું લક્ષ કરાવવાનું છે. એટલે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તમે એનું લક્ષ કરાવો છો તો આમાં એવો એક ભાસ આવે છે કે એનાથી એ ભિન્ન છે. લક્ષણથી લક્ષ ભિન્ન છે, આવું એક આના ભાસ આવે છે. અને આ એક સમસ્યા ઉભી થાય છે ત્યારે એનો ઉત્તર આપે છે કે જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી. હવે ત્યાં જ્ઞાન તો કરી આવશે એવું છે, લક્ષણ છતાં એનાથી લક્ષ્ય ભિન્ન નથી એમ કહે છે. હવે આપણું તો કારણ આપે છે આચાર્ય, કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે. જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે. જ્ઞાન આત્મનો હોમ દ્રવ્યત્વે ન અભેદા આત્મસંસ્કૃત કર્યું છે. જ્ઞાન અને આત્માની વચ્ચે જો દ્રવ્યપણે જોવામાં આવે, દ્રવ દ્રષ્ટિથી જોવામાં આવે તો એને અમે દ્રવપણે જોઈએ છીએ અને અભેદ જોઈએ છીએ. દ્રવ છે દ્રવ્યપણે એટલે અહીંયા અમે પર્યાયને દ્રવ્યપણે જોઈએ છીએ, પર્યાયને પર્યાયપણે નથી જોતા. આમ તો ગુણ દેખાય છે, દ્રષ્ટિકોણ બદલાય છે, દ્રવ્ય પણ જોઈએ, પર્યાય પણ એનો જે પણ દ્રવ્ય પણ જોઈએ. એમ દેખાય નહીં દેખાય એટલા માટે કાલે આપણે થોડી વિશિષ્ટ કરતા એ પણ ચાલે કે જો મૂળ પરમતત્વ જે છે આત્માનું એ કેવળ દ્રવ્ય રીતે હોત તો પર્યાયમાં લક્ષણથી એની પ્રાપ્તિ ન થાય. દ્રવ્ય તો નિત્ય છે અને જો એ નિત્ય જ હોત, દ્રવ્ય પણ એ નિત્ય જ હોત તો અનિત્ય એવા ઉપયોગમાં પર્યાયમાં એની પ્રાપ્તિ ન થાય. જો તે કેવળ પર્યાય રૂપે અનિત્ય હોત તો દ્રવ્ય દ્રષ્ટિ ન થાય, એનાથી દ્રવ્ય સ્વભાવ ઓછા. માટે પંચાધ્યાયી કારે એમ કહ્યું કે અનુભવ સ્વરૂપ છે, ન તો નિત્ય છે ન તો નિત્ય છે, અનુભવ સ્વરૂપ, ઉભય સ્વરૂપ પણ ન છે. ઉભય સ્વરૂપ તો ઉભય સ્વરૂપ થઈ જાય છે. નિત્ય સ્વરૂપ અને અનિત્ય સ્વરૂપ બંનેમાં બંને છે એમ તમે કહો, નિત્યાનિત્ય સ્વરૂપ છે એમ કહો, તો એ ત્રણનો વિષય થાય છે. અહીંયા દ્રષ્ટિનો વિષય પકડાવો છે, નિશ્ચયનો વિષય પકડાવો છે. ત્યાં પૂછતા જેના નિશ્ચયની વ્યાખ્યા ચાલી છે કે નિશ્ચય સ્વરૂપ શું અનુભવ સ્વરૂપ, ઉભય સ્વરૂપ નહીં, કેમ કે ઉભય સ્વરૂપ પ્રમાણમાં વિષય છે. નિત્યપણ વ્યવહારનો વિષય, નિત્યપણ પણ વ્યવહારનો વિષય અને અનુભવ સ્વરૂપે નિશ્ચય વિષય. બહુ સૂક્ષ્મ છે સિદ્ધાંત મુજબ કોઈ ભેદ ન જોવા એમ કહેવાનું જે છે કોઈ પ્રકારનો ભેદ ન જોવો, જેવું છે એવું ભેદ ન જોવાનું, નિર્ભેદ છે અને નિર્ભેદ જોવો કેમ કહેવું છે, એવું છે એવું એટલે કે નિર્ભેદ છે તેને નિર્ભેદ જોવો, અનિત્ય અભેદ છે એમ જોવું એમ નહીં, નિર્ભેદ છે. દ્રષ્ટિકોણ થોડા દૂસરા હે કે અનાદિ વિશે જીવ પર્યાય બુદ્ધિ હોને સે પર્યાય ન જાય, ઓર જો આત્મ સ્વરૂપ હૈ મૂળ સ્વરૂપ હૈ વો પર્યાયત્વ સે પાર હૈ, તો પ્રમત ઓર અપ્રમતમાં દોનો પર્યાયત્વને સમાવેશ હોતા હૈ, પ્રમત ભાવ ભી પર્યાય રૂપ હૈ, અપ્રમત ભાવ ભી પર્યાય રૂપ હૈ, તો મેં ઈસે પાર હું, મેં ઈસે પાર હું, પર્યાય ને પર્યાય રૂપ છે નહીં આયા દ્રેવ, જે સ્વભાવ એવો દ્રેવ રૂપ આપણે સ્વરૂપ આયા ભેદ નહીં, બહુ શૈલી કરી અમે દૃષ્ટિનું પ્રકરણ છે બહુ સારું.
આપણે આજે વાત કરી આમાં ક્યાંથી કહી દો, આજે વ્યક્તિઓ વાત કરી આમાંથી ક્યાંથી નીકળે, આપણે જે અત્યારે વાત થઈ એ આમાં ક્યાંથી નીકળે,
તેના એક જ ગુણમાં દ્રવ ગુણ કરીને નીકળીને ખાતી છે નથી તો શરૂ કરીએ છીએ કરીગ્રાફ આપણે ઠીક નથી, બીજા કરીગ્રાફને કરી ચલે નીકળી છે, એક જ ગુણમાં દ્રવગુણ પર્યાય ત્રણેયને સાંકળીએ છીએ. આ તો ગુણની વાત અમે શરૂ કરી છે, આપણે એનો વિસ્તાર કરીએ તો કે દ્રવમાં પણ દ્રવગુણ પર્યાય સાંકળી શકાય, પર્યાયમાં પણ દ્રવગુણ પર્યાય સાંકળી શકાય, ગુણમાં પણ દ્રવગુણ પર્યાય સાંકળી શકાય, એવાનો દૃષ્ટિકોણ હોવો જોઈએ. એ દ્રવનો અવયવ છે, ગુણ છે દ્રવનો અવયવ છે, અવયવ અવયવી પણ હોવાને લીધે ઝાડની ડાળીમાં વૃક્ષત્વ તો સાધી શકાય નહીં, ભલે વૃક્ષ આખું છે ને ડાળી એનું એક અવયવ છે પણ વૃક્ષત્વ તો સાધી શકાય કેમ ને, એમ કહેવું દ્રવથી અભેદ જોવો એમ અહીંયા નથી, અહીંયા પર્યાય ને દ્રવ દ્રષ્ટિએ જોયું છે, પર્યાયમાં પર્યાયને દ્રવપણે જોવું છે, દ્રવપણે પર્યાયને જોયું છે, દ્રવ ભાવે પર્યાયને જોયું છે, એ એવો દ્રષ્ટિકોણ થાય. અથવા બીજી રીતે પદ્ધતિ પર કહીએ તો પર્યાયને દ્રવ્યાર્થિક નીતિ જોવી છે, પર્યાયને પર્યાયાર્થિક નીતિ તો જોવાય પણ પર્યાયને દ્રવ્યાર્થિક નીતિ જોવી છે, દ્રવને દ્રવ્યાર્થિક નીતિ પણ જોવાય અને દ્રવને પર્યાયાર્થિક નીતિ પણ જોવાય, એમ તો બહુ મોટી ફાયદો થઈ છે. નિશ્ચયાભાસનું પ્રથમ સાતમું થયેલું ત્યારે નિશ્ચયાભાસી પર્યાયને સ્વીકારતા નથી, કેટલા નિશ્ચય દ્રવને સમજ્યા વગર કલ્પના કરીને મુખ્ય કર્યો જાય છે, કલ્પના કરે છે અને કંઈ પ્રવૃત્તિ સમજાય નહીં. પણ રોગ જોઈ લીધો, કુટુંબની સાહેબે વિશ્વાભાષીનો રોગ જોઈ લીધો, કારણ કે રોગ શું છે તો પર્યાય માનતો નથી. તો એને એમ કહ્યું કે અનાદિ અનંત પર્યાયનો પિંડ કે ગ્રહ છે. પરંતુ શું પરિભાષા કરી? અનાદિ અનંત પર્યાયનો પિંડ કે ગ્રહ છે. એક પર્યાય નથી માનતો અને ગ્રહ ગ્રહ કૂટતો ફરે છો. હું કહું છું કે ત્યાં તું જેને ગ્રહ કહે છે ને એ એક પર્યાય નો પિંડ છે. બહુ ભલે શું તારે કહેવું છે? એક પર્યાય તું માનતો નથી. હું અનંત કાળના ગ્રહને પર્યાય નો પિંડ કહું છું. હું અનંત પર્યાય નો પિંડ છે. ગ્રહને પર્યાય વિશિષ્ટ જ્ઞાનનો દ્રષ્ટિકોણ એ વગર યથાર્થ કે દેવ વસ્તુનું સ્વરૂપ છે, દેવ વસ્તુનું બંધારણ છે, બંધારણ પ્રકાર છે. મારે અનુવાદ કરવામાં સંવિધાન તો કોન્સ્ટિટ્યુશન, જે ડોક્યુમેન્ટરી કોન્સ્ટિટ્યુશન હોય એને સંવિધાન કહીએ આપણે. જેમ કે ભારતનું સંવિધાન બંધારણ કોન્સ્ટિટ્યુશન આ જાતનું છે, તમારી ભાગીદારીનું બંધારણ આ જાતનું છે, વસ્તુનું બંધારણ સાયન્ટિફિક કોન્સ્ટિટ્યુશન જેવું છે, પદાર્થનું બંધારણ તો વસ્તુ સ્થિતિ કહી શકાય. જ્ઞાનમાં એનો દ્રવ ભાવ મુખ્ય થાય અને પર્યાય ભાવ જ્ઞાનમાં ગૌણ થાય. જેમ કે આપણે ભાવભાષણનો વિષય લઈએ તો લક્ષણ તો ઉપયોગમાં છે, નામના પર્યાયમાં છે, પણ ત્યાં પર્યાયત્વનું ગ્રહણ નથી, ત્યાં સ્વભાવનું ગ્રહણ છે. અને તેથી આખો આખો સ્વભાવ પહેચાણ તેઓ સમજી જાય છે, એ કામ કરે છે. એવી રીતે પોતાના પ્રણયમાં એ લાગુ પડે છે, એ દ્રષ્ટિકોણ નામાનું પ્રણયમાં લાગુ પડે છે અને પ્રયોજન સાધવા માટે જુદો ઉપયોગ છે. આ તો બધા નયો જ છે, દ્રષ્ટિકોણ એટલે નહીં છે. બધા નયો નો સરવાળો એવો છે કે પોતાના પ્રત્યે અંતર્મુખ દોરી જવું, સ્વરૂપ પ્રત્યે દોરી જવું, એ બધા નયોનો પ્રયોજન છે. ગૌણ મુખ્યમાં શું છે કે એક સાથે અનેક જીવો જ્ઞાનમાં રહેવા છતાં, એક સાથે અનેક જીવોનું જ્ઞાન રહેવા છતાં પ્રયોગનવશ પ્રયોગની મુખ્ય પ્રયોગ, જેમાં પ્રયોજન સાધવા માટે કોઈ એક નિર્ણય મુખ્ય સાધન, બાકી બાકીનું ગમ ગમ સાંભળે છે, બાકીના જીવનનું ગમ ગમ જ્ઞાન કર્યું છે. અથવા અનેક જ્ઞેયો જ્ઞાનની સામે હોવા છતાં પણ પ્રયોજન વર્ષ અથવા પ્રયોજનની સિદ્ધિ હશે કોઈ એક જ્ઞેય ઉપર વજન દેવું અને બાકી જણાતું હોય તો પણ વજન ઉઠાવી લેવું, ભાર દેવો, વજન દેવું, જોર દેવો, મુખ્યતા કરવી, એ એક જ્ઞાનની અંદર આ પ્રકારની શુદ્ધ જ્ઞાનની પ્રવૃત્તિ છે. મુક્ત ગુણ કરવાની શુદ્ધ જ્ઞાનની આ પ્રકારની પ્રવૃત્તિ છે. જ્ઞાની છે જેની સમ્યક શુદ્ધ જ્ઞાન વર્તે છે, ભાવ શુદ્ધ જ્ઞાન જે જ્ઞાની છે એને સમ્યક શુદ્ધ જ્ઞાન વર્તે છે, તો એ અનેક વિવિધ પ્રકારે પોતાના ઉદયની પ્રવૃત્તિમાં પણ પ્રવર્તતા પ્રત્યક્ષ જોવામાં આવે છે. આનું કારણ છે, એનું કારણ એ છે કે એની પરિણતિ ઉલટી ચાલે છે, ઉદ્યોગ નિષ્ફળ જાય છે. ઉપયોગમાં એમ ભાવ વર્તે છે કે હું આત્મા છું, હું જ્ઞાયક છું, હું પૂર્ણાનંદ સ્વરૂપ છું, એક અભેદ સ્વરૂપ છું, અને પરિણતિમાં હું શરીર રૂપ છું, રાગ રૂપ છું, એમ ચાલે છે. પરિણતિ ઉલટી ચાલે છે,
એ નિર્વિકલ્પ નથી,
આ નિર્વિકલ્પ પરિણતિ નિર્વિકલ્પ જ હોય, પરિણતિ કદી સ્વિકલ્પ થાય નહીં, પરિણતિ નિર્વિકલ્પ જ હોય. તો બળવાન કોણ છે? પરિણતિ બળવાન થઈ ગયા, જે બી ઉપયોગ બળવાન થશે તેની પરિણતિ પણ થાય જશે. જે બી એ પ્રયાસ કરતા કરતા એ મુમુક્ષુ જે સિદ્ધોપયોગમાં આવશે, એટલે એ સ્વરૂપક દશામાં અન્યનો ઉપયોગ કરશે તો પરિણતિ આત્માને રહેશે. એટલે એમાં શું છે કે બળવાન છે એ મેજર ફોર્સ પ્રિવેશ કરી વાત છે, જેનો જોર વધારે બળિયાના બે ભાગ, જેનું જોર વધારે એ મુક્ત રહે અને જેનું જોર ઓછું એ ભાગ. આમ સામાન્યપણે પરિવૃત્તિનું બળ વધારે છે, નાની લડાઈ લડે છે, પંચેન્દ્રિયની હિંસા થાય ને, અલગ તો પંચેન્દ્રિયની માણસની સામે હિંસા થાય ને, તો બીજું કંઈ થાય બીજું કરે છે. ચક્રવર્તીઓ છે રામચંદ્રજી, રામ સાથે છતાં એની પરિણતિ એટલું કામ કરે છે કે એની અબંધ પરિણામ જોડાયેલા મેદાનમાં એ ઉભા નથી, એ આત્મામાં ઉભા છે એમ જોઈ રહી શકાય. નાની લડાઈના મેદાનમાં નથી ઉભા, નાની એના આત્મામાં ઉભા છે એ વખતે પણ એમ કહેવું, ધ્યાન કરે છે ત્યારે નહીં, એ વખતે એમ કહેવું છે. હા, તમને સાચતા નથી બધા જ્ઞાની અભિપ્રાય કરે, એ પરિણતિનું બળવાન પણ દેખાય, એ માનસિક વ્યાપાર કેવળ માનસિક વ્યાપાર. ઉપયોગનું મુખ્ય ગૌણ બીજી વાત છે, અને ઉપયોગ અને પરિણતિ થઈને મુખ્ય ગૌણ એ બીજી વાત છે. મુખ્ય ગૌણના બે દ્રષ્ટિ, ઉપયોગનું મુખ્ય ગૌણ છે ટેમ્પરરી મુખ્ય ગૌણ, ઉપયોગ પરિણતિનું મુખ્ય ગૌણ પણ છે પરમાનન્ટ મુખ્ય ગૌણ, કાયમી મુખ્ય ગૌણ એ ધીમે ધીમે બીજી વાત છે. એનું એવું છે કે લગભગ તો એકલા જ્ઞાનની પર્યાયનું લાગવું પડે, પરિણતિમાં તો બધા ગુણોનું પરિણામ છે, સર્વગુણો જ તે સંયુક્ત છે. તો શ્રદ્ધા આખે આખી પ્રણમી છે જ્ઞાનીની, જ્ઞાનમાં લગ્નનો પર્યાય છે, અને ચારિત્રની પણ પરિણતિ છે, સુખની પણ પરિણતિ છે, સુખાર્થની પણ પરિણતિ છે, અહિંતા ગુણોના પર્યાયની પરિણતિ કરવામાં આવે છે. અહિંતા ગુણ જ્ઞાનની અપેક્ષાએ લખેલું, જ્ઞાનની અપેક્ષાએ લખેલું, લખેલું ભવા છતાં બળ બળવાન એનું બળવાન પણ એનું છે, એનું મુખ્ય પણ એનું છે. બહુ
આત્માની અનંત શક્તિઓ માં એક મુખ્ય શક્તિ જ્ઞાન છે. આ શક્તિની એટલે જ્ઞાન શક્તિની વ્યક્તિઓ અનેક વિવિધ પ્રકારે વિભિન્ન અવસ્થાઓમાં પ્રગતિ હોય છે. એટલે કોઈ એક વાત પકડી એટલે આપણે જ્ઞાનને સમજી લીધું છે. અહીં બહુ આની અંદર એટલી બધી વિભિન્નતા અને વિવિધતા છે અને એટલી બધી વાતો છે કે આટલું આત્માનું પ્રકરણ લખ્યું છે એમાં બધી મોટી મોટી જ વાતો લખી છે. સૂક્ષ્મ વાતો પછી ઘણી છે. લગ્નનો અર્થ પ્રાપ્તિ છે. લગ્નનો અર્થ બીજો અર્થ કરો અધર્મ ગયો. જે સ્મરણ છે એનો ઉપયોગ ઉપયોગનો વિષય ભૂતકાળ ભવિષ્યકાળ એ હોય કે ના હોય
તો એ પણ ભૂતકાળ ક્યાંથી તપાયશે? લગ્નમાં છે તો મળ્યું ને.
એમાં એવું છે કે જે દ્રવ છે એ નિત્ય છે, એ પ્રકૃતિ જ્ઞાન પ્રકૃતિ જ્ઞાન નામનો એક શબ્દ પ્રકાર વાંધે છે. એટલે જે તે છે એવું જે જ્ઞાનને વિષય થવું એને પ્રકૃતિ જ્ઞાન છે. તો એ દ્રવ્યત્વને કારણે છે, નિત્યત્વને કારણે છે. કેમ કે એ સ્મૃતિ જે સ્મૃતિ છે એ વિસ્મૃતિની અપેક્ષિત વાત લગ્નમાં એવું નથી. એ બે જુદો પડે છે. લગ્નનો ઉપયોગ પણ થાય છે. ભગવાન પણ એનું રહે છે તે ઉપયોગને કેવી કરે છે તો
પરિણતિ
દ્વારા. પરિણતિ તો લગ્નની છે કે નહીં? લગ્નની પરિણતિ છે.
લગ્નમાં લક્ષ્યની મુખ્યતા છે એટલા માટે ઉકેલ છે. લગ્નમાં તો લક્ષ્યની મુખ્યતા છે. હા, લક્ષ્ય થોડું છે એવું મુખ્યતા.
આવે નહીં આવે.
સ્મૃતિનો
પ્રકરણ બહુ વિચિત્ર છે કે તમે 10 વર્ષ પહેલા મારા ઘરે આવીને તમે જે શાક ખાધું હોય તમને યાદ આવે ને સવારે શાક ખાધું હોય સાંજે ભૂલી જાઓ. સવારે શું શાક ખાધું હોય તો તારે યાદ નથી આવતું. એ બદલે તમે 10 વર્ષ પહેલા તમે પરણાના ઘરે આ શાક ખાધું તો યાદ કરતા હોય. આ કેવો વિચિત્ર વિષય છે. કેવો સ્પેસિફિક પોઝિશન છે સ્મૃતિની. મતિજ્ઞાનનો એક ભેદ છે તો એક ચોક્કસ પ્રકારની સ્થિતિ છે. સ્પેસિફિક વાત છે, સ્પેશિયલ વાત છે. સ્મૃતિની સ્મૃતિની એક સ્પેશિયલ વાત છે. લોકોપયોગની એક સ્પેશિયલ વાત છે. એકબીજામાં ઢાળી ન દે.
સ્મૃતિની અપેક્ષા નથી તો પછી પરિણતિ છે ને તે તો
કોઈ જ્ઞાનની પરિણામ ઘણી ઘણી વાતો છે. ઘણી વાતો છે એ તો અર્થ કરવા માંગે છે. એમાંથી કેટલીક વાતો આમાં કરવા માંગે
છે.
દુનિયાના સાયન્સ ભૌતિક સાયન્સ કરતા બહુ સૂક્ષ્મ વિજ્ઞાન છે. કેમ કે ત્યાં તો ઇન્દ્રિય જ્ઞાનનો પૂર્ણ ઉપયોગ કામ કરે છે. એટલે અહીંયા તો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય વિશ્વનું પ્રતિપાદન કરે છે. એવું ઘણું બારીક છે. અતિન્દ્ર જ્ઞાન કરતા આ વિજ્ઞાન તો ઘણું બારીક છે. છે તો જીવન પ્રવચન નો ગુરુ ગમ્યતા થાકે અતિ ગતિ માન અવલંબન શ્રી સુર ગુરુ સુગમ અને સુખાન
એક બાજુ અઘરો કહો છો ને એક બાજુ સુગમ પણ કહો છો, એક બાજુ અઘરો પણ છે એક બાજુ સુગમ પણ છે.
લાકડા આડા પોતે જ નાખ્યા છે, આડા લાકડા એટલે ઊંધા સંસ્કાર પણ જ્ઞાનમાં પોતે જ નાખ્યા છે, એટલે આડું પણ પોતાને કારણે છે અને સરળ થાય તો સરળ પોતાને કારણે છે. અહીંયા તો સુગમ અને સુખ કારણ શું કીધું છે, તું બહુ બુદ્ધિ વાળો હો, જે કારણમાં બુદ્ધિ હોય તો થાકી જાય એવી આ વાત છે. કેમ કે આખરમાં બુદ્ધિ સ્થૂળ પડે છે, બુદ્ધિ તો ઘણો સૂક્ષ્મ વિષય છે, વિચારરૂપ જે બુદ્ધિ છે એનાથી આ વિષય ઘણો સૂક્ષ્મ છે. તો એમાં મોટા મોટા બુદ્ધિવાળા થાકી જશે, મતિમાન થાકી જશે, પણ જે શ્રી ગુરુ છે ને એ તમને શક્તિ વગેરે એમ તમને જ્ઞાન કરાવશે, સુગમ પાસે તમે જ્ઞાન કરાવી દે માટે અવલંબન શ્રી સ્વરૂપ ગુરુ સુગમ સદગુણનું અવલંબનની લીધે સુગમતા છે અને એ સુખની કાણ છે. અંદરમાં સુખની કાણ પોતાનો આત્મા છે અને બારમાં સુખની કાણ શ્રી ગુરુ છે. એમ કહું
છું અપેક્ષા વધારે નિમિત્તનો જરૂર વધારે કરવો તો જરૂર
તો ઉપાદાન નું વધારે કરવું
નિમિત્તનો જરૂર વધારે
જ્યાં યથાર્થ નિમિત્ત નો વિવેક કરે છે, વિવેક કરનાર તો ઉપાદાન છે, તો એક ઇનડાયરેક્ટલી ઉપાદાનની મુખ્યતા છે. બે ગુરુ શાસ્ત્ર પણ પરમેશ્વર સત્ય ખાલી જેને વિવેક આગળ શિક્ષા આપવામાં ઉપર તત્વે બાર દ્રષ્ટિથી બાહ્ય દ્રષ્ટિથી જોવામાં એમ લાગે કે આ નિમિત્તની મુખ્યતા થઈ રહી છે, પણ એ ઇન્ડાયરેક્ટલી ઉપાદાનની મુખ્યતા છે. ઉપાદાનની મુખ્યતા કરવી તો ડાયરેક્ટલી ઉપાદાનની મુખ્યતા છે, આ ઇન્ડાયરેક્ટલી ઉપાદાનની મુખ્યતા છે. મેં બેમાં એક જ વાત છે, બેમાં બે વાત નથી, સિસ્ટમ બુદ્ધિ છે, એક ડાયરેક્ટ અને એક ઇનડાયરેક્ટ, એમ વાત તો એક જ છે. ઘણા ગડબડ કરે છે, આ તમે બહુ સત્પુરુષ સત્પુરુષની વાત કરો છો તો નિમિત્તાધીન દ્રષ્ટિ નહીં થઈ જાય, તમને સમજા જ નથી. આમાં પણ ઉપાદાન નિર્મિત ગુરુદેવ લીધું છે, બધી વાતો આત્મસ્થા કરેલા લખો. આઠ સુધી સત્યાવીસ નંબરનું પરમાત્મા પોતાના જ્ઞાનમાં વિવેક પ્રગટ્યો હોવાથી પરંતાદિકને સંભાળીને નમસ્કાર કરે છે. પ્રવચન છે મોક્ષ માર્ગ પ્રકાશના પહેલા અધિકારો પરના પ્રવચન માટે આ બોલ્યું જોવા મળે છે. તે પોતાના જ્ઞાનમાં વિવેક પ્રગટ્યો હોવાથી પરંતાદિકને સંભાળીને નમસ્કાર કરે છે. એ જ વાલા સગા છે, જેમ લગ્ન પ્રસંગમાં વાલા સગાને આમંત્રણ આપે છે તેમ ધર્મમાં ઈષ્ટ વા સિદ્ધો અર્યંતો જીર્વિંદો એ વગેરેને યાદ કરીને નમસ્કાર કરવામાં આવે છે. એમના ઉપકારને ભૂલતા નથી, એમના ઉપકારને ભૂલતા નથી. ઉપકાર ભૂલે તો સજ્જનતામાં થઈ ગયો, આપણું પછી ધર્મનો તો સવાલ જ રહેતો નથી. અસજ્જનતામાં આવે ઉપકાર ભૂલે તો અસજ્જનતામાં આવે, અને ધર્મીપણું તો સજ્જનતાથી ઉપર મુશ્કેલ છે. એમના ઉપકારને ભૂલતા નથી. કેટલાક જીવો સનાતન દિગંબર પરંપરાના શાસ્ત્રો વાંચીને કુદેવ આદિના નામથી ચલાવે છે, સંતમાં જે સમજી માટે તે અનંત સંસારી જીવો છે એમ તે અહંકાર ભૂલી ગયા. એ પરમેશ્વરનો કાર ભૂલી ગયા. જેને હવે કહે છે બુદ્ધાની વાત હવે આવે છે આપણે વિચારતા હતા. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને આત્માનું મહાત્મા તો આવતું જ નથી. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને આત્માનું મહાત્મા તો આવતું નથી. કેમ કે જેને નિમિત્તનો વિવેક નથી, કેમ કે એ તો સ્થૂળ વિષય છે નિમિત્ત, અને આત્મા તો સૂક્ષ્મ વિષય છે. સ્થૂળ વિવેક જેની પાસે નથી એની પાસે સૂક્ષ્મ વિવેક ક્યાંથી હોય? તો સવાલ જ થાય છે. એક વસ્તુ કહે છે કે અહીંયા નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. આ ગાંધી સ્વામી બોલે છો લોકોએ ગાંધી સ્વામીની બીજી રીતે ચીતર્યા છે કે ગાંધી સ્વામી નિમિત્તને માનતા નથી, ગાંધી સ્વામી નિમિત્તને માનતા નથી. એમાં ગાંધી સ્વામીનું વચનમાં ફરી નથી કે નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. ઇન્ડાયરેક્ટલી કે એટલી જ વાત છે. માટે નિમિત્તનો વિવેક છે આત્માનો વિવેક છે. સ્વરૂપ દ્રષ્ટિ જેને હોય છે તેને નિમિત્તનો વિનય આવ્યા વિના હતો. લોકો નિશ્ચયના ભાવે ભૂલ્યા છે, એ નિમિત્તના વિવેકને ભૂલ્યા છે અને નિશ્ચયની મુક્તતા કરે છે. એ નિશ્ચયનું બાનું પકડીને ભૂલેલા જીવો છે અને વ્યવહારને તે સમજતા નથી, તેથી તે નિશ્ચયને વ્યવહાર બંનેમાં ભૂલેલા છે. બધી વાતો કરી છે તેના સત્ય કે આપી દીધું. શું કે છે એક જ્ઞાન ગુણ છે, જે જ્ઞાન ગુણ છે તેનું જ્ઞાન રૂપ તો દ્રવ છે, દ્રવ્ય જ્ઞાન સ્વરૂપે છે. જેને જ્ઞાન ગુણ છે એ દ્રવ કેવું છે? એ જ્ઞાન સ્વરૂપે છે. તો દ્રવ્ય જ્ઞાન આત્મા જ્ઞાન સ્વરૂપે છે એ દ્રવ છે, દ્રવથી જોયો ગુણ. અને તેનું જ્ઞાન પણ આરૂપ લક્ષણ તે ગુણ છે, તેની પરિણતિ તે પર્યાય છે. તેનું જાણ પણ આ લક્ષણ તે ગુણ છે એટલે ગુણ શક્તિ અને તેની પરિણતિ તે પર્યાય છે. આકૃતિ તે વ્યંજન પર્યાય છે અને એની જે બારમી આકૃતિ છે તે વ્યંજન પર્યાય છે અને જાણવાનો ભાવ થયો તે અર્થ પર્યાય છે. એક તપ પર્યાય છે, એક અહીં કોઈ પ્રશ્ન કરે છે. એમાં શું કરું છું કે પ્રશ્ન ઉઠેવું છે કે ભાષા એવી છે પણ ગુણ તો ઘણા છે પણ આનંદ છે એમાં જાણપણાનું લક્ષણ નથી. આનંદ પણ ગુણ છે, અસ્તિત્વ પણ ગુણ છે અને જ્ઞાન પણ ગુણ છે. જ્ઞાનમાં જાણ પડવું એવું લક્ષણ છે, આનંદમાં જાણ પડવું એવું લક્ષણ નથી, અસ્તિત્વમાં જાણ પડવું એવું લક્ષણ છે. અને પરિણતિ તે પર્યાય છે, પર્યાયને કહેવા માટે પરિણતિ શબ્દ લઈ લીધું કેમ કે ક્રિયા લીધી, પરિણતિ તે જે ક્રિયા લેવી છે, ક્રિયા છે તો ફરિયાદ, જાણવાની જે ક્રિયા છે તે ફરિયાદ, અને એની આકૃતિ છે એ તો ક્ષેત્ર જે છે તે નિર્ણય ફરિયાદ છે. કેટલાક ક્ષેત્રમાં જે છે એ ક્ષેત્રની આકૃતિ તે નિર્ણય ફરિયાદ છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જે પરિણતિ તે ફરિયાદ છે જ્ઞાન જ્ઞેય વિશે પર્યાય વડે આવ્યું છે, જ્ઞાન જ્ઞેય વિશે પર્યાય વડે આવ્યું છે તો પરિણતિ તો ન આવી, તો પર્યાય વડે જ્ઞાન જ્ઞેયમાં કઈ રીતે આવ્યું પ્રશ્ન ઉઠાવ્યો. પ્રશ્નકારે પોતાની સમજણ પ્રમાણે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તો જે પરિણતિ તે પર્યાય છે અને જ્ઞાન જ્ઞેયો વિશે પર્યાય વડે આવ્યું એટલે એને શું પ્રશ્ન કર્યો? અને અવાજ કયો બાર તો જ્ઞાન ક્યાં ગયું? તો જ્ઞાન તો ક્યાં આવ્યું ગયું? ત્યાં તો પરિણતિ તો ન આવી ને, જ્ઞાન તો ક્યાં ગયું એમ કહીએ છીએ આપણે, કે આપણું જ્ઞાન ક્યાં ગયું? જ્યાં અવાજ થયો ત્યાં જ્ઞાન ગયું, ત્યાં પરિણતિ તો ત્યાં ન આવ્યું. તો પર્યાય વડે જ્ઞાન જ્ઞેયમાં કઈ રીતે આવ્યું? પ્રશ્ન કે દૂરના ક્ષેત્રમાં એક ભાગ હતો એટલે આપણો ઉપયોગ ત્યાં ગયો, જ્ઞાન ત્યાં ગયું. તો પ્રશ્ન કારણ તો છે કે આ ક્રિયા તો અહીંયા ચાલી છે અને આપણે એમ કહ્યું છે કે જ્ઞાન જ્ઞેયમાં ગયું, ધડાકામાં ગયો, તો આ કઈ રીતે આ બધું બને? ફરી માટે સ્પષ્ટ થઈ જશે કે જે પરિણતિ તે પર્યાય છે, માય નું તમે કીધું. હવે જ્ઞાન જ્ઞેયો વિશે પર્યાય વડે આવ્યું છે તો પર્યાય વડે જાય છે, તો પરિણતિ તો ન આવે, પરિણતિ તો અહીંયા થઈ છે અને જ્ઞાન તો ત્યાં જ ગયું એમ કહે છે આપણે. જ્ઞેયો વિશે તો પર્યાય વડે જ્ઞાન જ્ઞેયોમાં કઈ રીતે આવ્યું? તો પ્રશ્ન સતો થાય છે એ રીતે
ક્ષેત્રથી જ્ઞાન
ક્ષેત્રથી કહો અથવા જ્ઞેયોમાં ગયો એમ કહો,
એટલે પોતાનું ક્ષેત્ર જોડે આવે
છે એ વધારે સ્પષ્ટ સમજાવવા માટે ક્ષેત્ર લીધું. બાકી પંચેન્દ્રિયમાં કોઈ પણ જ્ઞેય હોય પણ અહીંયા ક્ષેત્ર છે કે સાકર ગળી લાગે અથવા ઠંડી કે ગરમી પોતાને લાગી તો ત્યાં તો ઓલું ક્ષેત્ર નથી, નિર્ણયમાં જ્ઞાન ગયું કે નહીં? જેને પરપ્રવેશ માલ કહીએ, ક્રાંતિ શું થાય છે? પરપ્રવેશ માલની ક્રાંતિ થાય છે. અવાજમાં જ્ઞાન ગયું, શરીરમાં ઠંડી લાગી તો ત્યાં જ્ઞાન ગયું, કાતર ગળી લાગી તો ત્યાં જ્ઞાન ગયું, નિર્ણયમાં જ્ઞાન છે. એટલે બીજું દૂર જ ક્ષેત્ર હોય એવું કાંઈ નહીં, નજીકનું પણ ક્ષેત્ર હોય એટલે જ નહીં શબ્દ એમને વાત રહ્યો છે, એમને ક્ષેત્ર થતું નથી વાત રહ્યો. તો સ્પષ્ટ નહોતો સમજાવો એટલે ક્ષેત્રનો તો શાંત થઈ જાય, બાકી પંચેન્દ્રિયના કોઈ વિષય લઈ ગયા દૂર ક્ષેત્ર હોય કે નજીક ક્ષેત્રમાં હોય એની સાથે કંઈ સંબંધ નથી, જ્ઞેય સાથે સંબંધ એટલે મને જ્ઞેય છે કે આપણે જ્ઞાન નિયમો વિશે તો પર્યાય વડે આવેલું છે. એટલે શું છે કે જ્ઞેયની નિયમોમાં પ્રવેશ છે મારું જ્ઞાન,
જ્ઞેયનું અવલંબન કરતી જ્ઞાન હતા એટલા લગતા
અવલંબન કરે હા તો ઠીક કે ભીતર ને જવા જતા હોય ઐસા લગતા હોય પ્રવેશ હો જતા ઐસા લગતા હોય કે જૈસે મેં પ્રવેશ કર દયા ગરમી આવી અપના બેડરૂમ એર કન્ડિશન તો જૈસે અમને રૂમને પ્રવેશ કર દીધા ધ્યાન છે કે આમ ઠંડ લગતી હોય તો બાળને ગરમી લગતી હતી તો અમને ઠંડીને પ્રવેશ કરી લીધા તો ક્યાં ત્યાં ગીરને અમને પ્રવેશ કરી હોય જો ઠંડા એટમોસ્ફિયર હોય એટલે ત્યાં અમારા પ્રવેશ હો ગયા હોય ત્યાં પ્રવેશ એટલે કે અનુભવ સાધન અનુભવ પ્રકાશને દીપિંદી સાધને પરપ્રવેશ ભાવ થાય એ પરપ્રવેશ ભાવરૂપ જે ક્રાંતિ છે સ્વસંવેદન કો રોકને વાલી હોય તો સંવેદન ક્યુ અનુભૂત નહીં હોતા હૈ કે પરપ્રવેશ ભાવ કે કારણ સુરક્ષિત રહે પ્રતિબંધક વેદન તો
પ્રતિબંધક
એકતા બુદ્ધિ તો હૈ એકતા બુદ્ધિ તો બહુ સૂક્ષ્મ હૈ એકતા બુદ્ધિ મેં એસા હૈ કે કોઈ તીવ્રતા હોય તો એકત્વ હોય એસા નહીં ખંડ કસાઈ મેં એકત્વ રહેતા જ્યાં તક भिन्न बहुत योग से अपना एकाकार सिद्धात्मा का अनुभव नहीं करो, या तो व्यापक भाव योग्य वेदक भाव प्रत्यक्ष तौर तब तक आत्मा का विकल्प जो होता है उसमें भी एक प्रवृत्ति होती है। इसके पहले अनुभव के पहले जो मैं योग हूं, न्यायक हूं, शुद्ध हूं, ऐसा सूक्ष्म विकल्प अंतर्जल को जिसको बोलते हैं उसमें भी एक तत्व होता है। तो बहुत क्रिया क्रिया ले परिणति कहीं आना ज्ञान की क्रिया ले क्रिया ले ज्ञान से ज्ञान ज्ञप्ति को ज्ञान में क्रिया परिणाम से रिजल्टेड पोजिशन पर फरती बदलती क्रिया परिणति भाषा में होता अनुभव अनुभूति परिणाम और परिणति ज्ञान और ज्ञप्ति क्रिया क्रियावाचक है। पाछल जो सवा लागी ने इकारण तो थाय पी 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 जो आया करे बी क्रियावाचक शब्दों पद्धति से व्याकरण में अंदर चालू क्रिया ने बतावी है, चालती क्रिया ने बतावी है, वर्तमान क्रिया सूचक ये शब्द से बता आपको पति परिणति समय समय उत्पादन 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 आखे परिणाम पर्याय तो एक पलटा है आखे आखे पर्याय पलटा है पलटा में परिणति પરિવર્તિત ક્રિયા છે, ક્રિયા હોય પડતા ક્રિયા ન પડતા કોઈને ક્રિયા કેમ કહેવાનું કે આત્મા કરતા આત્મા એક વસ્તુ છે એ કરતા પર્યાય એનું કાર્ય અને પરિણતિ એની ક્રિયા એનું લીધું છે કાર્ય એક ઓરિયન્ટેડ રિઝલ્ટ परिणाम देने के लिए आपने वस्तु प्रेरकना वस्तु बना पीला जी पद बने ना वस्तु प्रेरकना तो वस्तुओं में नाम प्रण है कर्म परिणाम क्रिया परिणाम पर्याय की प्रेरणी वस्तु एक प्रेरणा ये पद बने हुए सब ધ્યાન દેવા જેવી રીતે વાતો કર્મરૂપ પરિણામ એટલે કર્મરૂપ એટલે કાર્યરૂપ પરિણામ કાર્ય થયું તો એનું પરિણામ આપણે જેને નિશા માને છે કે એને પરીક્ષા દીધી એવું પરિણામ આવ્યું છે એટલે ઓરિયન્ટેડ રિઝલ્ટ આખો વર્ષ ગીણ્યું હવે એનું પરિણામ શું કે ના પાસ થયો કે પાસ થયો એનું પરિણામ પછી એક એક ધોરણમાંથી બીજા ધોરણમાં ગયો એ ક્રિયા છે ક્રિયા પર્યાયથી પ્રેરણી વસ્તુ પ્રેરણી પ્રેરણી તો કોઈ બદલી બદલતી બદલતી વાતની ક્રિયા છે પરિણામ એક સમયનું સ્થિર છે અને બદલે છે તે ક્રિયા છે એનું કોઈ જૈન દર્શન બહુ સૂક્ષ્મ બધું ભાવની ખાલ ઉતારવાની વાત છે બધી
પરિણતિ કેવી રીતે લે ક્રિયા થઈ અને એક પરિણામ ત્યાં પરિણતિ
એ તો પરિણામ બદલાનું તે પરિણતિ એક પરિણામ બદલાય તો બીજું પરિણામ થયું તો જે બદલવાનું
પરિણામ તે જ પરિણતિ થઈ
બદલવાની ક્રિયા ને અહીંયા પરિણતિ થઈ ભાઈનો પ્રશ્ન એ છે કે જ્ઞાન અને પરિણતિમાં ફેર શું પાડે છે કે બદલતી ક્રિયા એને ક્રિયા સૂચક છે એટલે જ્ઞપ્તિ અનુભૂતિ પરિણતિ આ બધા ક્રિયા સૂચક છે ક્રિયા સૂચક ક્રિયાસૂચક નામ કયો અથવા ક્રિયા પ્રધાન નામ કયો? નામ પાડવાના અનેક પ્રકાર છે, એમાં એક ક્રિયા પ્રધાન નામ પાડવાનો પણ પ્રકાર છે વ્યાકરણ વિશે. એને એને અંગ્રેજીમાં એને એડવર્બ કહેવાય છે, એડવર્બ કહેવાય છે. જે કોઈ વસ્તુ હોય એના વિશેષણને એડજેક્ટિવ કહેવાય છે. જ્યારે ક્રિયાના વિશેષણને એડવર્બ કહેવાય છે વ્યાકરણની અંદર. તેનું સમાધાન તો વ્યાકરણ આવે, સાયન્સ આવે, ગણિત આવે, બધી દુનિયાભરની વિદ્યા આવે. વિદ્યા છે ને એ સર્વોપરી વિદ્યા છે. આખા જગતમાં વિદ્યા અસંખ્ય પ્રકારની, કેટલી અસંખ્ય પ્રકારની વિદ્યાઓ છે. મેલી વિદ્યાઓ છે, તંત્ર મંત્ર જંતરની વિદ્યાઓ છે, કઈક પ્રકારની વિદ્યાઓ છે, અંતરની વિદ્યાઓ છે, જંતરની વિદ્યાઓ છે. એમાં અધ્યાત્મ વિદ્યા સર્વશ્રેષ્ઠ. એ રીતે અનેક જાતના રસ છે, શૌર્ય રસ ને હાસ્ય રસ ને સ્નાના રસ ને સ્નાના રસ. એમાં શાંત રસ છે, એ સર્વોત્તમ સાથે જોડાયેલો શાંત રસ છે. જમની બધી દીધું છે વક્તાના સ્વરૂપમાં, કે વક્તા જૈન ધર્મનો વક્તા અધ્યાત્મ રસવાળો હોવો જોઈએ, અધ્યાત્મ તત્વનો વેરતા હોવો જોઈએ. પછી એને વ્યાકરણ, પછી એને સંસ્કૃત, પછી એને બીજી ભાષાઓ બધી જે કાંઈ આવડતું હોય તો વધારે સારી વાત છે. પણ મુખ્ય એને અધ્યાત્મ તો આવડતું હોવું જોઈએ. અધ્યાત્મ શૂન્ય હોય તો એ વક્તા નકામો, એને વક્તા તરીકે સાંભળવાનો બે ના પાડી એને બાદ કરવો. એને ગાતા આવડતું હોય, એનું સ્મરણ વધારે રહેતું હોય, એની સ્મૃતિ વધારે હોય, એનું માનતમ વિશા હોય, જગતના અનુભવો ઘણા હોય, એ બધું પછી એની વિશેષતાઓ રહે. પણ અધ્યાત્મ મુખ્ય હોય છે. હા, એ તો ઉદ્દેશ આપવા મંડી જાય છે ને. શું કરે છે કે થોડું ઘણું જાણપણું થાય છે ત્યારે ઉપદેશ શક્તિ થઈ જાય છે, આચાર્ય બની જાય છે, જલ્દી ગુરુપદમાં આવી જાય છે, ઉપદેશ પદમાં આવી જાય છે. એ કોઈ કાર્ય કરવા જેવું નથી. સામાન્ય રીતે આપણે ત્યાં સમૂહ સ્વાધ્યાય ચાલે છે, સમૂહ વાંચન ચાલે છે, સમૂહ શિક્ષણ ચાલે છે. એની અંદર જેને વાંચવાનું હોય કે બોલવાનું હોય એને થોડી સ્થિતિ આપવામાં આવે છે. તો ઊંચો બેઠા રહે, બધા બધા નીચે બેઠા રહે. એમાં જો ભૂલ કરે, એનો ઉપદેશકના મૂડમાં આવી જાય તો એનું પતન થાય, બીજું કાંઈ ના થાય, એનું અધપતન થાય, એ નીચે પડી જાય. એટલે કૃપાળુદેવે આઠમો સાડત્રીસ નંબરનું પત્ર લખ્યું છે. અને આપણે એનો આધાર પદ્માનુશીલમમાં સ્વાધ્યાય પદ્ધતિમાં એ વાત લીધી છે. સ્વાધ્યાય કેવી રીતે કરવો, કઈ પદ્ધતિએ સ્વાધ્યાય કરવો, એ આપણે પદ્માનુશીલમમાં એક પ્રકરણ નાખ્યું છે. તો ઉપદેશકનો પદ તો સર્વજ્ઞ વિતરાગ જૈન પરમેશ્વર સિવાય કેટલું કરતો વિશ્વ માટે, કેમ કે એ સર્વ પદાર્થના સર્વ રીતે જ્ઞાતા છે. એટલે એમના ઉદ્દેશમાં ક્યાંય ક્ષતિ હોય નહીં, ક્યાંય ભૂલ હોય નહીં, ક્યાંય અજાણપણ હોય નહીં, ક્યાંય પક્ષપાત હોય નહીં, ક્યાંય પ્રેજ્યુડાઇઝ હોય નહીં, કાંઈ વિતરાગ ભાવે માની નથી. અને એટલું પછી બીજા નંબરનું પદ એ નિર્ગ્રંથ ગુરુ છે. નિર્ગ્રંથ ગુરુ છે તે ઉદ્દેશક તરીકે સ્વીકારવા યોગ્ય છે. ત્યાર પછી કોઈ ઉપદેશકનું પદ મૂકી રહ્યું, કેમ કે જે નિગ્રંથ ગુરુ છે એ તીર્તુષ માત્ર પરિગ્રહની જ છે. અને જે પૂર્ણ વિતરાગતાનો ઉપદેશ આપે છે તો એને તેઓ અનન્ય ભાવે સાધી રહ્યા છે અને બહુ એક પ્રકારના સાધન છે તે પૂર્ણતાને પામી જશે. એટલે એ પૂર્ણતાને સાધતા સાધતા એનો પૂર્ણતાનો ઉદ્દેશ આપે છે, માટે તે ઉદ્દેશ સાધતાના અધિકારી છે. એટલે નીચે પછી ઉદ્દેશ ચોથા પાંચમા ગુણસ્થાને ના પાડી છે. શા માટે ના પાડી છે? એમને તો માર્ગ જોયો છે, તો એમને તો ઘર જોયું છે, રસ્તો જોયો છે, વિધિ જાણે છે, તો તે દર્શાવી શકે છે. જાણકાર હોવાથી દર્શાવી શકે છે, પણ ઉપદેશ આપવાની મનાય છે. કેમ ઉપદેશ આપવાની મનાય છે? કેમ કે એમનું જે દેશવિરતી પણ કે અવિરતી પણ છે, તો પરિપૂર્ણ નિર્દોષતા સાથે શું સંગત છે? એવી વિસંગતતા બહારમાં દેખાય એવી છે. શ્રોતાઓને એની વિસંગતતા દેખાય કે ભાઈ હા અત્યારે તો ઉપદેશ આપે છે, પાછા દુકાને ઘણી વેપાર કરે છે. જે ગૃહસ્થિમાં છે તે ઉપદેશ છે. મુમુક્ષુનો તો પછી કોઈ ક્લાસ જ નહીં છે ઉપદેશ થવાનો. એના બદલે મુમુક્ષુની ભૂમિકામાં રહીને કોઈ ઉપદેશ થઈ જાય તો પોતાનું ઘણું અનિષ્ટ કરી દે, બહુ નુકસાન કરે. એટલે ક્યારે પણ ઉપદેશક ન હોય, અને ઉપદેશક પદ્ધતિથી કોઈ ઉપદેશ આપતા હોય તો એ મુમુક્ષુને સાંભળવા નહીં. કેમ કે ઉપદેશક થઈ ગયા કહેવાય, ગુરુ થઈ ગયા કહેવાય. ગુરુ થઈ શકવાની એની કોઈ પરિસ્થિતિ નથી. ઉપદેશકના એની પરીક્ષા કરવા જેવી છે. મૂઠું હોય અને સત્સંગ કરતા હોય તો સ્વાધ્યાય કરાવતા હોય તો ઉપદેશક બુદ્ધિ અને ઉપદેશકના ટોનમાં સ્વાધ્યાય કરાવે શકે કેમ? આ એની પરીક્ષા કરે.
ઉપદેશકના ટોન જો હોય